बालभक्त सद्गुरुवर्य निष्कुळानंद स्वामी महाराज संतोने गामडे फरवानी आज्ञा करी रह्या छे અને સંતોએ જે પૂછેલા પ્રશ્નો તેના ઉત્તર કરે છે કે હે સંતો, આપ ગામડે જાઓ છો અને નવા નવા મુમુક્ષુઓને મળશો, ત્યારે મુમુક્ષુઓ તમને જે કાંઈ પ્રશ્ન પૂછે એના તમે કેવી રીતે ઉત્તર આપશો? એ વાતને અહીંયા મહારાજ સંતોને સમજાવી રહ્યા છે. કેવો વેશ રાખવો, કેવી રીતે ભોજન લેવું, કેવી રીતે વર્તવું. હવે સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, કોઈ ધ્યાનના અંગવાળા ભક્તો મળે ને કોઈ એમ પૂછે કે અમારે કેવા સ્વરૂપનું ધ્યાન કરવું, કારણ કે આજ દિવસ સુધી તો આ પૃથ્વી પર હજારો અવતારો થયા છે, અલગ અલગ અવતારને વિશે અલગ અલગ સૌ સૌને ભાવના હોય છે, તો એ મુમુક્ષુ જ્યારે અમને કોઈ પ્રશ્ન પૂછે કે અમારે કેવા સ્વરૂપનું ધ્યાન કરવું એમ, તો અમે કેવા સ્વરૂપનું એને આગળ વર્ણન કરી દેખાડીએ કે જેને કરીને મુમુક્ષુના હૃદયમાં શાંતિ થાય અને આપનો જે સિદ્ધાંત ને આપનો જે સંકલ્પ એ પણ પૂર્ણ થાય. ત્યારે વાલા ભક્તો, મહારાજે ધ્યાનની બાબતમાં એમ કીધું છે, હે સંતો, મુમુક્ષુઓ જ્યારે ધ્યાનનું પૂછે ને ત્યારે ભગવાનના સાકાર સ્વરૂપની વાત કરજો, કારણ કે આજ દિવસ સુધી લગભગ મોટા મોટા આચાર્યોએ ધ્યાનની રીતમાં તેજને બતાવ્યું છે, જેને કારણે મુમુક્ષુઓ જે શાશ્વત સુખ એને પ્રાપ્ત કરી શકતા નથી ને સુષુપ્તિમાં લીન થયા છે. માટે હે સંતો, જ્યારે ધ્યાનની બાબતમાં પૂછે ત્યારે સાકાર સ્વરૂપનું વર્ણન કરજો અને ભગવાન હંમેશા સાકાર છે. અને આપણા સંપ્રદાયમાં મહારાજે પ્રવર્તાવ્યું એ તો બરોબર છે, પણ એ પહેલા મહારાજના હૃદયગત અભિપ્રાયને સમજતા એવા રામાનંદ સ્વામીએ પણ એ જ વાતને સિદ્ધ કરી છે. ગુરુ આત્માનંદ સ્વામી દ્વારા જ્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો અને ધ્યાનમાં જ્યારે તેજના દર્શન થયા છે ત્યારે રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને કહે છે, ગુરુદેવ આ તો તેજ દેખાય છે. રામાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી કહે છે, બેટે રામ જો તેજ હૈ વહી ભગવાન હૈ, નિરાકાર એ જ શાશ્વત છે, આકાર માત્ર મિથ્યા, આકારનો નાશ છે, નિરાકારનો નાશ નથી, માટે ભગવાન સદા વાસ્તે નિરાકાર છે, ભગવાન શાશ્વત છે. એમ જયારે ભક્તો કીધું છે ત્યારે રામાનંદ સ્વામી ને મૂર્છા આવી ગઈ છે. સત્સંગનો ઇતિહાસ બતાવે છે કે રામાનંદ સ્વામી એ ગુરુનો ત્યાગ કરીને જતા રહ્યા, જાણતા હતા કે ભગવાન સાકાર છે, સાકાર ભગવાનને સમજતા હોવાથી નિરાકારમાં પ્રતીતિ આવી નથી, ગુરુનો ત્યાગ કરી અને એમ કહેવાય છે શ્રીરંગ ક્ષેત્રને વિશે રામાનુજાચાર્ય પાસેથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને સાકાર સ્વરૂપનું એમને એ દ્રઢ જ્ઞાન થયું છે. અને ફરીવાર જ્યારે આવ્યા છે ત્યારે આત્માનંદ સ્વામીને એ વાત સમજાવી છે કે ભગવાન સાકાર છે. તો અહીંયા વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પણ એ જ વાતનું પ્રતિપાદન કરતા સંતોને કહે છે કે હંમેશા ભગવાન સાકાર છે, સાકાર સ્વરૂપનું જ તમે પ્રતિપાદન કરજો, કારણ કે જો નિરાકાર જો કહેશો તો નિરાકાર એ ભગવાનને ધ્યાનમાં કેમ ગ્રહણ કરશે? અંગો અંગનું જ્યારે વર્ણન આવતું હોય, અંગે અંગની શોભાને હૃદયમાં ધારવી હોય તો સાકાર વિના શક્ય નથી. માટે હે સંતો, ભગવાન સાકાર છે એની વાત કરજો, સાથે સાથે મહારાજે એ કયું સાકાર સ્વરૂપ, કારણ કે સાકાર પણ ઘણા થયા ને, રામ કૃષ્ણ ઋષભ ઘણા અવતારો થયા, એમાંથી કયા સ્વરૂપનું વર્ણન કરીને બતાવો આ ભગવાનના, આ ભગવાનનું સાકાર સ્વરૂપ આનું તમે ધ્યાન કરજો. નૃસિંહ ભગવાનના ભક્તો હોય નૃસિંહ સ્વરૂપનું ધ્યાન કરે, વામન ભગવાનના ભક્તો હોય વામન સ્વરૂપનું ધ્યાન કરે, કપિલ ભગવાનના જે મુમુક્ષુ ભક્તો હોય એનું ધ્યાન કરે, રામચંદ્ર ભગવાનના આશ્રિત એનું ધ્યાન કરે, કૃષ્ણ પરમાત્માના આશ્રિત એનું ધ્યાન કરે, તો અમારે કોનું ધ્યાન કરવું એમાંથી એમ? અને ત્યારે વાલા ભક્તજનો, મહારાજે એ વાત ત્યાં સંતોને કરી કે સર્વ અવતારોનું જે મૂળ છે એ સર્વ અવતારો જેમાંથી પ્રગટે છે, જે સર્વે અવતારોનું જે કારણ છે એ સ્વરૂપનું તમે ધ્યાન કરાવજો. અને વાલા ભક્તજનો, તો એ કયું સ્વરૂપ? તો મહારાજે એ સંતોને કીધું છે કે સંતો, ધ્યાનની બાબતમાં તમે હું જે સ્વરૂપ કહું છું એનું તમે મુક્ત મુમુક્ષુને આગળ વર્ણન કરજો અને તમે મુમુક્ષુઓને સમજાવજો. ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન રે, જેવા ભૂમિએ છે ભગવાન રે. હું કીધું મહારાજે, ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન રે, જેવા ભૂમિએ છે ભગવાન રે. તમને જે આજ હાલતું ચાલતું બોલતું જે સ્વરૂપ તમને આજ તમારી સામે વાતચીત કરે છે બોલે છે, એ સ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું. જે સાકાર એ આજ તમારી સામે જે બેઠું બોલતું સ્વરૂપ એ. ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન રે, જેવા ભૂમિએ છે ભગવાન રે. ધરતા ધ્યાન થાશે પ્રકાશ રે, તેણે મગન થાશે મન દાસ રે. આ સ્વરૂપનું જયારે ધ્યાન, મૂળ સ્વરૂપ જે આ તમારે આમ બેઠું છે એ સ્વરૂપનું ધ્યાન કરશે ને, ત્યારે સંતો એ ધ્યાન કરતા એના હૃદયમાં પ્રકાશ થશે અને પ્રકાશ ને વિશે આ સ્વરૂપ એને દેખાશે. જ્યાં ભૂમિ ઉપર નર્તન ધારી અને વિચરે છે એ ભગવાનનું ધ્યાન કરતા એ મુમુક્ષુને અમે આ તમને કોલ આપીએ છીએ કે એના હૃદયમાં પ્રકાશ થશે અને પ્રકાશને વિશે સાકાર સ્વરૂપને એમને દર્શન થશે. અને જ્યારે દર્શન થશે સાથે સાથે અનંત ઐશ્વર્યોને દેખશે, અનંત ઐશ્વર્યોની એની મધ્યમાં આ સ્વરૂપને દેખશે ત્યારે એ હૃદયથી પરિપૂર્ણ પોતાને માનશે. હૃદયથી પરિપૂર્ણપણું જ્યારે એના હૃદયમાં દ્રઢ થશે ત્યારે એ ભક્તની બીજી કોઈ કામના ન રહે, તમામ પ્રકારની વાસના એનો અહીંયા ક્ષય થઈ જશે, તમામ પ્રકારની ઈચ્છાઓનો લય થઈ જશે, તમામ પ્રકારની કામનાઓનો ભાંગીને ભૂકો થઈ જશે. માટે સંતો આ જે તમને બોલતું ચાલતું સ્વરૂપ દેખાય એ જ સ્વરૂપનું વર્ણન કરે અને એના એ મુમુક્ષુના હૃદયમાં આ જ સ્વરૂપ ઉતારવા માટે તમે કોશિશ કરજો. એ ભક્તોના સમાગમમાં જે જે આવશે એ સર્વેનો અમારે ઉદ્ધાર કરવો છે. સાથે સાથે હે સંતો, તમે ગામડે જાઓ છો, તમારી જે કોઈ સેવા કરશે, તમને કોઈ અન્ન વસ્ત્ર ભોજન ઓઢાડશે, ભોજન આપશે, કોઈ જળ પાશે, તમારો ગુણ ગુણ ગ્રહણ કરશે, એ તમામને અમારે અક્ષરધામ આપવું છે, આ અમારો કોલ છે. તમને સારા સંત જાણીને કોઈ સેવા કરશે, તમને નિર્દોષ નિખાલસ જાણીને તમારો કોઈ પક્ષ રાખશે, એ સર્વનું મહારાજ કહે છે હે સંતો મારે કલ્યાણ કરવું છે. અને ઇતિહાસો ઘટ્યા કે સંતોને બે રોટલા જમાડેલા, રત્ના ભગતના એમ કહેવાય છે ભાણેજ, મામાના સાધુ છે એમ જાણીને સંતોને બે રોટલા આપ્યા હતા અને એ પૂર્ણ પ્રતાપે એ જીવાત્મા સ્વર્ગમાં જાય છે. ને સ્વર્ગમાં જયારે જાય છે ત્યારે ભોગ વિલાસ વૈભવ મણિમય મોહલો આ બધું એને પ્રાપ્ત થયું છે અને ત્યાં આમ બહુ આનંદથી રહે છે. એ વખતે એમ કહેવાય છે અહીંથી જે કોઈ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય, સંતોનો યોગમાં આવેલા હોય, જે કાંઈ સ્પર્શ છે દર્શન છે થયેલો હોય, એમ એ જીવાત્માઓ જયારે અહીંથી અક્ષરધામમાં જતા હતા એ વખતે સ્વર્ગમાંથી વિમાન જાય છે અને ત્યારે આ જે સંતોને રોટલા ખવડાવેલા આ જે ભગત એ આ વિમાનને જોતા ત્યાંના જે દેવતાઓ એને પૂછે છે કે આ વિમાનો હજી આમ ઉપર ક્યાં જાય છે. ત્યારે દેવતાઓ કહેશે કરે ભલા ભગત, તમને ખબર નથી, આ તો હજી ખાલી એ બ્રહ્માનો 10મો લોક છે, આનાથી આગળ ઘણા મોટા 3 લોક છે અને એથી પર અક્ષરધામ છે અને એ અક્ષરધામમાં બધા વિમાનો જાય છે. આજ પૃથ્વી પર પ્રગટ ભગવાન સ્વામિનારાયણ થઈ અને અનેક જીવનો ઉદ્ધાર કરે છે, એ જીવાત્માઓ વિમાનમાં બેસી બેસીને અક્ષરધામમાં જાય છે અને ત્યારે એને એમ ચૂક લે આના કરતા સુખ ત્યાં અધિક, અરે આ સુખ તો એ સુખને આગળ નરક તુલ્ય છે એમ દેવતાઓ કહેશે આ ભગતને. ત્યારે એને એ સુખ ભોગવવાની ઈચ્છા થઈ અને ત્યારે દેવતાઓને કહેશે કે મારે એ સુખ ભોગવું હોય તો શું કરવું પડે. ત્યારે કહે ત્યારે તો એ ભગવાનનો આશરો કરવો પડે, એના વર્તમાન ધારવા પડે અને એને અર્થે કંઈક ઉપયોગમાં આવે તો અક્ષરધામમાં જવાય, બાકી ન જવાય, એનો રાજીપો હોય તો જવાય. અને ઇતિહાસ એમ બતાવે કે તમારે કોઈ એનો કોઈ સંબંધ થાય એમ હોય તો થાય, ત્યારે એ ભગત કહે છે કે મારા મામા સાધુ છે. રત્ના ભગત એના મામાનું નામ, ને પછી એ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવેલા અને સાધુ થયેલા અને ધોલેરામાં રહેતા ને વિજ્ઞાનદાસ સ્વામી એવું નામ હતું. ને ત્યારે એના ભાણેજને એમ કહેવાય છે અક્ષરધામમાં જવાનો સંકલ્પ થયો તો આકાશમાં આવી અને વિમાનમાં બેસીને ધોલેરા મંદિર ઉપર ઊભા રાખી વિમાનને અને હાથ પાડે રત્ના મામા એ રત્ના મામા. અને ત્યારે વિજ્ઞાનદાસ સ્વામી ત્યાં આડાવાળા કંઈ સેવા કામ કરતા હોય તો એ સાંભળે કે મારું પૂર્વાશ્રમનું નામ લઈને કોઈક વારે વારે બોલાવે છે, પણ એને ખબર નહીં કે આ કોણ છે. એક વખત ગોપાળાનંદ સ્વામી આવ્યા ધોલેરા, ત્યારે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ ઘણા સમયથી ઘણી ઘણી વખત કોઈક મને મારા પૂર્વાશ્રમનું નામ લઈને એમ કહે છે રત્ના મામા એ રત્ના મામા એવું મને હાથ પાડે છે, કોણ છે? ગોપાળાનંદ સ્વામી કે આ વખતે હાથ પાડે ને તો નીચે બોલાવજો અને પૂછી લોજો કોણ છે ને શું કામ છે. ગોપાળાનંદ સ્વામી હાજર હતા ને એ વખતે એમ કહેવાય છે કે સ્વામીને હાથ પાડે પેલો દેવલોકમાં ગયેલો એનો ભાણે જ એને, એટલે તરત વિજ્ઞાનદાસ સ્વામી હાથ પાડ્યો તું અહીંયા કોણ છે? તું પેલો દેવતા બનેલો એનો ભાણેજ આવીને કહે છે મામા હું તમારો ભાણેજ છું, કે મેં તમારા બે સાધુને રોટલા ખવડાવ્યા હતા ને એ પૂર્ણ પ્રતાપે સ્વર્ગમાં ગયો છું, પણ ત્યાંના દેવતાઓ મને એવું કહેશે કે આ દેવતાના લોક કરતા અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે ને એ અક્ષરધામના સુખ આગળ આ લોક અમારા દેવતાનું જે સ્વર્ગનું જે સુખ છે એ તો હાવ કાક વિષ્ટા જેવું છે, તો મારે અક્ષરધામમાં જવું છે. અને ત્યારે એમ કહેવાય છે વિજ્ઞાનદાસ સ્વામી કે થોડી ઉભો રે હમણાં આવું. ગોપાળાનંદ સ્વામીને જઈને વાત કરી કે સ્વામી એને અક્ષરધામમાં જવું છે અને મારા પૂર્વાશ્રમનો એ ભાણ્યો છે. ગોપાળાનંદ સ્વામી કે વર્તમાન ધરાવો અને મહારાજનો નિશ્ચય કરાવો એ અક્ષરધામમાં જશે. અને ત્યારે ફરીને વિજ્ઞાનદાસ સ્વામીએ આવીને એમને મહારાજની વાત કરી, વર્તમાન ધરાવી, કંઠી બાંધી અને એમ કહેવાય છે અક્ષરધામમાં ગયો. બોલો, આવા તો ઘણા ઇતિહાસો સંપ્રદાયમાં ઘટ્યા છે. મહારાજે ખાલી પુરુષોનું કલ્યાણ કર્યું એમને, સ્ત્રીઓનું કલ્યાણ કર્યું, સ્ત્રીઓનું નહીં પશુ પક્ષીનો પણ કલ્યાણ કર્યા છે. કયો ઓલે વાત છે ને કે નિત્યાનંદ સ્વામી આંબા ગામમાં ગયેલા, આંબા ગામમાં, અને ત્યાં શરીરે કઈક કફનો કઈક ભાગ હતો ને કોઈ વૈદ્ય કીધેલું તમારા અંગે જો તમારા શરીરમાં બકરીનું દૂધ જો જાય તો આ કફ ટળે એમ. બકરીનું દૂધ એમ કહેવાય છે બહુ ગરમ, તો એ દવાને અર્થે એમ કહેવાય છે બકરીનું દૂધ વૈદ્ય મગાવીને રાતે 12 વાગે એમ કહેવાય છે આંબા ગામના દેવશી ભગત, બહુ સારા ભગત, એટલે ભરવાડની જોકે જઈને એમ કહે છે કે અમારા સ્વામીને એ રોગ થયો છે ને એના માટે બકરીનું દૂધ જોતું છે, જો અત્યારે દવા દેતી હોય તો દૂધ આપો તો સારું પડે, વૈદ્ય અત્યારે ઘરે બેઠા છે. અને ત્યારે એ પેલા ભરવાડે એમ કહેવાય છે કે બકરીને રાતે દોય ને એ દૂધ આપ્યું છે અને ઔષધમાં દૂધ લીધું. અને ઇતિહાસ સંપ્રદાયને એમ બતાવે કે મહારાજ એક વખત એ બકરીનો દેહ પડ્યો ને એ વખતે વિમાન લઈને તેડવા આવ્યા છે, વિમાન લઈને તેડવા આવ્યા એટલે ઓલો બકરીના જે માલિક એ ભરવાડ કે આ બધું તેજ તેજ શું એની જોકમાં તેજ 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 મહારાજના દર્શન થયા. અને એમ કહેવાય છે બકરીના દેહને ત્યાગ કરાવીને મહારાજે જીવાત્માને ચતુર્ભુજ રૂપ ધારણ કરાવી અને વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા. અને મહારાજ પાસે કહેતા જાય ભરવાડને કે આ તારી બકરી મારા સાધુના યોગમાં, મારા સાધુના કામમાં આવીને માટે એના દેહને હું અક્ષરધામમાં લઈ જાઉં છું. બોલો. અને ત્યારે દેવજી ભગતને વાત કરી પેલા ભરવાડે આવીને કે આજ મારી બકરીનો એકે દેહ પીડ્યો અને એકે તમારા સ્વામીને આવીને એ બકરીને તેડી ગયા, અને મેં પૂછ્યું તો એમણે એવું કીધું કે આ બકરીનું દૂધ મારા સંત એવા નિત્યાનંદ સ્વામીના યોગમાં આવ્યું હતું ને એટલે હું બકરીને ધામમાં લઈ જાઉં છું. કયો? આવા તો ઘણા ઇતિહાસો ભક્તજનો આ સંપ્રદાયમાં ઘટ્યા છે. તો શ્રીજી મહારાજનું એવું કહેવું છે કે હે સંતો, તમારા યોગમાં, તમારા સંબંધમાં, તમારા ઉપયોગમાં જે કોઈ જીવાતમાં આવશે, કંઈક વસ્ત્ર આભૂષણ જે કંઈ દેશે, એ સર્વનું મારે કલ્યાણ કરવું છે. મહારાજ કહે છે નથી જોવી જીવાની કરણી રે, રીત આવારની દોષ હરણી રે, નથી જોવી જીવાની કરણી રે, રીત આવારની દોષ હરણી રે, નથી જો વિજેવાની કરણી રે રીત આવારની દોષહારણી રે નથી જો વિજેવાની કરણી રે રીત આવારની દોષહારણી રે હજારે ભરાવો હોયા મોટું વાણ રે બોરે શાલ દળલો હા પાષાણ રે જ્યારે ભરાવો હોયા મોટું વાણ રે બોરે શાલ દળલો હા પાષાણ રે મહારાજ કે આ વખતે જીવની કરણી આમું જોવું નથી આ વખતે તો ગમે એવો જીવ આવે તમારા યોગમાં અમારા યોગમાં તમામને મારે અક્ષરધામ આપવું છે માટે હે સંતો તમે હોશે હોશે અક્ષરધામમાં જવા માટેનો માર્ગ મોકળો કરવા માટે ગામડે ગામડે ફરો અને નાના મોટા તમામ જીવને અક્ષરધામમાં આપણે લઈ જવાશે આપણે આ વખતે જીવની કરણી હામું જોવું નથી કેવા કર્મ કર્યા એ નથી જોવું આપણા સંબંધમાં આવ્યો છે બસ એટલી જ વાત લક્ષમાં રાખો કેટલો પાપે છે ને કેવા પુણ્ય કર્યા હું ફળ કર્યું મંદિરે જાતો કે નહોતો જાતો વર્તમાન પહેલા નથી પહેલા એવું કાંઈ આ અત્યારના સમય નથી જોવો એમ આ વખતે તો ગમે એવો જીવ હોય એને અક્ષરધામમાં મહારાજ કે લઈ જાવ હે નથી જોવી જીવાની કરણી રે રીત આવારની દોષહારણી રે જવાબદારી લેજો તમારે અમે કહીએ છીએ એમ ખુલ્લા મનથી કેજો કે સ્વામિનારાયણ નો જે આશરો કરશે એ નક્કી અક્ષરધામ ને પામશે એમ તમે ખુલ્લા દિલથી વાત કરજો એ પછીની જવાબદારી બધી અમારી છે એમ જે કોઈ જીવ નાનો મોટો જે કોઈ મળે પશુ પક્ષી અને ખુલ્લા દિલથી વાત કરજો કે આ વખતે જે જે આ યોગમાં આવશે એને જરૂર ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં વિમાનમાં બેસાડીને લઈ જશે એમ તમતારે તમે ખુલ્લા અમે એવું નહીં માનશો કદાચ ભગવાન નહીં આવે તો આપણું વચન ફેલ જશે એમ મહારાજ કે એમ નહીં બને તમે જ્યાં જ્યાં જાશો તમે જે જે ક્રિયા કરશો તમે જે જે મુમુક્ષુનો ઉપદેશ આપશો એને અમે અહીંયા બેઠા થકા જોઈશે બેઠા થકા જાણીએ છીએ એ તમામને મહારાજ કે અંતકાળે અમારે અક્ષરધામ આપવું છે માટે તમે ખુલ્લા દિલથી વાત કરજો એમ આ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે એની એની મહિમા એની ગરિમા એ તમે વધારવા માટે વાત કરજો મહારાજ કે કરજો પુરુષ આગળ વાત રે જેમ છે તેમ વળી સાક્ષાત પુરુષની આગળ જેમ સેમ સાક્ષાત વાત કરજો અને કેજો હે વાલો અક્ષરધામના ધામી રે અસંખ્ય મુક્ત તણાયક સ્વામી રે આજે ભગવાન સ્વામિનારાયણ છે અક્ષરધામના ધણી છે જે ધામ સર્વધામથી પર છે સર્વધામનું જે ધણી છે એ મૂળ તત્વ આજ ભગવાન સ્વામિનારાયણ આજ પધાર્યા છે સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે સર્વોપરી શ્રી હરિ છાજે રે આવી તમે વાતો કરજો એમ આ સર્વોપરી સર્વ કારણના કારણ સ્વતંત્ર સ્વરાટ કયો સર્વોપરી એ ભગવાન આજ પૃથ્વી પર પધાર્યા છે. માટે હે હે મુમુક્ષુજનો, હે ભક્તજનો, તમે એનો આશરો કરશો ને તો કાળ કર્મ માયા યમ દૂત હે આ બધાથી મુકાય અને અંતે આલોક ને પરલોક ને વિશે સુખિયા થશો. આમ તમે એને ઉપદેશ કરજો. સાતમો પ્રશ્ન મહારાજ એનો ઉત્તર કરી રહ્યા છે કે હે સંતો, તમે આવો ઉપદેશ કરજો. કા કળયુગમાં ભગવાન પૃથ્વી પર સાક્ષાત વિરાજે છે. ગઢપુર ગામને આંગણે દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ કાયમી વાસ્તે વિરાજમાન કરીને રહ્યા છે. ગામડે ગામડે ફરે છે. જે કોઈ આવે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે અને કાળ માયા યમદૂતના ભયથી મુકાવે છે. માટે હે ભક્તજનો, તમે એનો આશરો કરો. ડુંગરા જેવા પાપ હશે ને તો ભગવાન સ્વામિનારાયણ એવા દયાળુ છે, એવા દયાળુ ભગવાન પ્રગટ થયા છે, એ તમારો બધાનો જરૂર ઉદ્ધાર કરશે. આમ કેજો ને, શરણાગત પાપ પર્વતમ ગણિતવાન તદીય સદગુણમ. શરણે આવેલાના પર્વત જેવા પાપને પણ આ ભગવાન સ્વામિનારાયણ ગણતા નથી. આ વખતે જોખી જોખીને કલ્યાણ નથી આપવાનું. જેટલો ભજન કરે એટલો એને યોગ, એમ નહીં કાંઈ પણ યોગમાં આવશે મહારાજ કે અક્ષરધામનું સુખ આપવું છે. માટે આવી તમે વાતો કરજો. એમ હે ભક્તજનો, તમે આ વખતે જો આશરો કરશો ને તો યમના દૂતના ભયથી મુક્ત થઈ જશો. આ 14 કરોડ યમના દૂત જમપુરીને વિશે હજારો જીવને એવા દુઃખથી એ પીડી રહ્યા છે. હજારો જીવાત્માને એક એક દૂતમાં આટલી તાકાત છે કે એક સાથે હજારો જીવને દંડ દેવા માટે સમર્થ છે. આવા મોટા ભયથી તમે મુક્ત થઈ જશો. માટે એમનો આશરો કરો. આ લોક ને પરલોક તમારો સુધરી જશે. ભગવાન સ્વામિનારાયણ આશરા કરવાથી, આશરો કરવાથી આ લોકમાં તમે સુખિયા થશો અને મરીને પછી ભગવાનના ધામમાં જાશો. ત્યાં તો સુખ સુખ સુખના દરિયા એને તમે પામશો. અને હે ભક્તજનો, તમે જો સત્સંગ કરશો, ભજનમાં જોડા હો ને તો ભગવાનના પ્રતાપે કરીને સુળી જેવા દુઃખ હશે ને તો એ દુઃખ તમારા ભગવાન સ્વામિનારાયણ કાટે મટાડી દેશે. માટે તમે એનો આશરો કરો. અને છેલ્લો કોલ તમે એ આપજો. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદયે બદલે નહીં તે સર્વે જનને જણાવવું. આ છેલ્લો કોલ આપજો. આ મૃત્યુનો જે દંડ એ બહુ ગહન છે, અતિ કઠણ વસમી વેળા છે, પણ એ વખતે ભગવાન સ્વામિનારાયણ તમારા અંતકાળે પહોંચી જશે અને તમને જેમ માખણમાંથી મુવાળો કાઢે ને એમ દેહમાંથી જુદા કરી અને પોતાનું સ્વસુખ આપવાના છે. તો એવા ભગવાનનો તમને યોગ થનાર છે. માટે ભલા થઈને તમે બીજે નહીં ભટકશો. જે જોઈએ તે તમને અહીંથી મળશે. એમ આ લોકના સુખ જોતા હોય તો અહીંથી મળશે અને પરલોકના સુખ જોતા હોય તો અહીંથી મળશે. માટે આને શરણે આવો. હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. સંત પ્રેમાનંદ સ્વામી ગાયું હે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, ભૂંડા સિદ્ધને ભટકો છો મત પંથ મારે લોલ. કયો બીજા પંથનો ત્યાગ કરીને આ ભગવાન સ્વામિનારાયણને શરણે આવો. સિદ્ધ જાઓ છો બીજે શિર કૂટવારે લોલ. કયો અને ભક્તજનો હકીકત છે, ભગવાન સ્વામિનારાયણને આપણા ઉપર દયા છે, ભગવાન સ્વામિનારાયણને આપણી ઉપર કૃપા છે. તો આપણા આપણને આ શું નથી મળ્યું? કયો આ લોકમાં મહારાજ કેવા સુખિયા કર્યા. તમે તમારા બધાના જીવન તપાસો. ક્યાંય કાઠિયાવાડમાં ઢેફા ભાંગતા હતા આપણા પૂર્વજો જોવો ને તમે, ક્યાંથી મહારાજે ઉપાડ્યા એને શરણે થયા છીએ. તો ક્યાં મુંબઈ જેવી સિટીમાં કોઈ દી ભાડ્યું નહોતું. મુંબઈ નામ સાંભળો તો કેમે થાય મુંબઈ એમ બોલો. ભગવાન સ્વામિના આશીર્વાદથી આજ મહારાજે ક્યાં મૂકી દીધા શક્યો. હે કોઈ દી સાયકલ ભાડે નથી એમ કે ગામડે દાદાઓ કે અમે પેલી સાયકલ લઈને કોઈ નીકળ્યો હોય ને તો આખા ગામના બધા જોવા નીકળે, હાલો એટલે બાયસિકલ નીકળી એમ. બાયસિકલ કોઈથી જોઈ નથી, એને બદલે ફોર વ્હીલ ગાડીઓમાં ફરવાનું. ભગવાન સ્વામી દયા તો જો. ગુણાતીતાનંદ સ્વામી કે આ વખતે મહારાજ ની દયા તો જો. હા દૂધ ચોખા ખાવાના, હિંડોળા ખાટે હિચકવાનું, કામ ના કરનારા બીજા હોય ને અક્ષરધામમાં જવાનું. બોલો ક્યાં આવું જડે તમે વિચારો. મહારાજ ની દયા, મહારાજ ની કૃપા તો જો. આ સંતો આ બધું ગોળામાં લીધું, મહારાજ નું વચન છે. આ આવો સત્સંગ મૂકી અને ભલા થઈને બીજે ભટકવાનું નહીં ગોતશો. મહારાજે બધી જ વાત આપણને આપી છે, કોઈ વાતે મહારાજે દુખ્યા રાખ્યા નથી. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે, ખોતરીને ઊભા ન કરવા. હું બધી વાતે સુખિયા કર્યા છે પણ ખોતરીને ઊભા ન કરવા, નહીતર જીવનું એવું સમજા. પેલા વલો નથી દ્રષ્ટાંત દેતા સંતો, સંતો વાંદરાનું, વાંદરાને કઈ ગુમડું કઈ ભાઠું થાય ને તો એ એક વાંદરું આમ ખબર કાઢવા આવે. શું કરે? આ આમ બે હાથે કરીને એ ભાઠું છેલું હોય ને ગુમડું કહે કે એ પોળું કરે ને લોહી કાઢે. કેવું થયું એમ? ઈ જાય ને તે બીજું આવે, ઈ નખ ભરાય ને પોળું કરે. માંડ રોજાતું રોજાતું રોજ ઉપર આવ્યો હોય ને ત્યાં ત્રીજું આવે ને ખબર કાઢવા. હા, ઈ નખ ભરાય ને પોળું બોલા ને રોજાવા જ ન દે. કયો એ શું કહેવાય? ખોતરીને દુઃખ ઉભા કર્યા હોય એમ. મારા ભક્તો, મહારાજની આજ્ઞા આપણા માટે જે છે એ સુખકારી છે, પણ એમાં આપણે કંઈક આપણું મનનું હે અંદર નાખી કે આટલું બધું કાંઈ થોડું હોય એમ. અત્યારે આ કળયુગના જમાના પ્રમાણે થોડુંક બધું રાખવું પડે એમ. એ રાખવાનું આપણા મનથી જે કરીએ છીએ એ શું છે? ગુણાતીતાનંદ સ્વામી કીધું એમ, ખોતરીને દુઃખ ઉભા કર્યા જેવું છે. માટે મહારાજની જે આજ્ઞા છે એમાં જો વાલા ભક્તજનો આપણે દ્રઢપણે રહેશું તો ખરેખર આ મહિમા સમજાવજો, અમારા સુખનું જ્ઞાન કરાવજો, અમારા શરણે મૂકી અને જીવાત્માને અક્ષરધામનું તમે ભાતું ભરાવજો. જે કોઈ તમારા યોગમાં આવશે, તમને કંઈ આપશે, એને મારે કલ્યાણ કરવું છે. અને ત્યારે ભક્તજનો એક વાત યાદ આવે છે, બ્રહ્માનંદ સ્વામી ગામડે ફરતા હતા સમજા, એમાં એક છોકરો ઓલા ઘઉંને પાણી પાતો હતો. શિયાળાનો સમય બરોબર પોંક પાડીને તૈયાર કરેલો. બ્રહ્માનંદ સ્વામી રસ્તે નીકળ્યા અને એમ કહેવાય છે કે છોકરાને પોંક પાડેલો જોયો એટલે બ્રહ્માનંદ સ્વામી બીજા સંતોને કીધું, સંતો પોંક ઠાકોરજીને જમાડવો હશે? સંતો કે પણ એ અહીંયા થોડું કઈ હરિભગતનું ખેતર છે. બ્રહ્માનંદ સ્વામી કે આપણો માગવાનો ધર્મ, આપે તો ઠીક, ન આપે તો કાંઈ નહીં. બ્રહ્માનંદ સ્વામી પેલા છોકરાને કે, છોકરા પોંક ખવડાવો છે? છોકરો કે, હું તમને પોંક ખવડાવું, તમે શું આપો? હું સહજ છે ને, ઈ જો માગતા હોય તો ઈ હું આપણને આપે એમ. ઓલું સાંકળીનું મંદિર કરવું હતું ને, તેમ કે મહાપુરુષ દાસ સ્વામી મંદિર કર્યું સમજા. મંદિર તૈયાર થઈ ગયું ને એમ કહેવાય છે કે 700 રૂપિયાનો ખર્ચો થયો. અને પછી સ્વામી ફાળો કર્યો, ભાઈ હાલો જે જે હરિભક્તોને જે જે કાંઈ દેવાની શ્રદ્ધા હોય, ઈચ્છા હોય એ બધા બોલો. તો પોતપોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે હોય જે કાંઈ યથાયોગ્ય લખાયું, ફાળો બધો ટોટલ કર્યો ને તો 400 રૂપિયાનો હિસાબ થયો. સ્વામી કે 300 તૂટ્યા, 700 રૂપિયાનો ખર્ચો છે. ઈ વખતની વાત છે, 300 રૂપિયા કોણ આપે? સ્વામીએ બધાને વાત કરી કે બધા થોડું થોડું કરો ને એટલે 300 રૂપિયા પૂરા થઈ જાય. પણ કોઈ હેલા નહીં. આ એવું છે હરિભગત, એકવાર જ લખાવી દીધા હોય ને પછી એમાં વધારવા એટલે એને તો માથાનો ઘા બહુ. મહાપુરુષ દાસ સ્વામી જેવા માગે છે કે ભાઈ થોડું થોડું વધારી ગયો ને 300 પૂરા થઈ જાય, આપણે કોઈ પાસે માગવાનું. પણ કોઈ હેલા નહીં હો. પછી સ્વામીને એમ થયું, આમ તો કોઈ નહીં મને. પછી સ્વામી કે, જે ભગત આ 300 રૂપિયામાં કઈ સહાય કરશે, જે કઈ આપશે એને મહારાજ બમણું આપશે, જાઓ. હું ત્યારે અમુક હું વિચાર કરવા મને ખબર, એ કે સ્વામી એ કે ખરા છે, એ કે આપણી પાસે સેવા કરાવી ને પાછા આપણને બમણું અપાવું તો ઈજ નું મળગું લઈ લે ભગવાન પાસેથી. હા, ન હોય હોય એ વખતે હતા ને આજે હોય હો. હા, સંતો વાત કરે. હા, એ આપણને આપે ને આપણે એને આપીએ ને એના કરતા તો એની પાસે એમ જો મળતું હોય તો એ ડાયરેક્ટ ન લઈ લે. આમ હું કામ વાતું કરે? કોઈને હા ન પડે સમજા. પછી સ્વામીએ વાત આમ કરી કે, જે હરિભગત આપશે એને કાલ મહારાજ બમણો આપશે, બોલો તોય કોઈને હા ન પડે. અને પ્રગટમાં હા પડવી ની બહુ કઠણ છે. હું ધામમાં ગયા પછી બધી હા ઉપર હા પડે કે બહુ હારા હતા ને બહુ આવા હતા ને એનો પછી મહિમા જાગે. હું જો નહીં ઓલા બાપા ધામમાં આવી જાય ને પછી ફોટો રાખે બાવણા આગળ, અને પછી કોઈ આવે જાય તો અમારા દાદા બહુ હારા હતા ને આમ છે ને ઓલો હોય તે પાણી ન પાયું હોય. આ બધો પ્રગટનો કોઈ મહિમા ન હોય એમ. આમ બધામાં એમ છે, એવું નથી તમારા ખાલી ગ્રસ્ત જીવન, આ બધા આખો માર્ગ જ એવો હશે, આ લોક જ એવો હશે. બહુ સ્વામીએ કીધું પણ કોઈને હા પડી નહીં. અને ત્યારે એમ કહેવાય છે કે એક ભગત ગોપાલ ભગત એવું કહે કે નામ બહુ ખ્યાલ નથી. હા, એમ કહેવાય રાતે પછી ધીરે ધીરે સભા ઊભી થઈને વહી ગઈ. એમ થયું આ સ્વામી તો પ્રાણે ઊભા કરશે. અને સ્વામી તો જોકે કર્યું પણ એવું સ્વામી પછી નામ દઈને કહેવા માંડ્યા, ફલાણા ભગત તમારા જ બહુ સારું છે, મહારાજ ની દયા છે, ઓણ તો બહુ સારું વરસ છું છે, એમ કે કપાસ બહુ થયો છે, સિંગ બહુ પાકી છે. તો કે સ્વામી બધી વાત સાચી, પણ એ હતું ત્યાં સુધી હતું એમ, હમણાં થોડા દિવસ પેલા જ દઈ દીધું. બીજા ભગત ને કે ભગત તમે ક્યાં મોકલાશો એમ, તમારા માટે 300 રૂપિયા કાંઈ નહીં, કઈક સેવા કરો. તો કે સ્વામી બે દી પેલા જ મારો કે હાળો આવ્યો હતો ને એ લઈ ગયો પૈસા એમ. ત્રીજા ભગત સ્વામી તમે બહુ કરી એમ, કે એક દિવસ મોડા પીડાય, કે કાલ હવારે જ કે મારી પાસેથી એક ભાઈ પૈસા લે નો આપ્યા કોઈ ટૂંકમાં. અને પછી એમ કહેવાય છે ગોપાલ ભગત ઉભા થયા, સભા ધીરે 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 ઉભી થઈને વહી ગઈ. એવી વાત આવે ને ત્યાં કોઈ ન ઉભા રહે, સભા થઈ ગઈ ખાલી. રાતે એમ કહેવાય છે 10 વાગે ગોપાલ ભગત એકલા સ્વામી વિધાન, ત્યારે સ્વામી ને કહે સ્વામી હમણાં 300 રૂપિયા લાવો છો. અને 300 રૂપિયા એમ કહેવાય છે પોતાનું મકાન, એનું ખેતર, અને છોકરાને જે દૂધ આપતી એવી ગાય, આ ત્રણેય વસ્તુ ગીરવે મૂકીને શાહુકાર પાસેથી 300 રૂપિયા લાવ્યા. અને એમ કહેવાય છે સ્વામીને આપ્યા, સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે ગોપાલ જા, તને મહારાજ આજને આજ આ તારું વળતર આપી દે. અને એમ કહેવાય છે ગોપાલ ભગત રાતે 11 વાગે ઘેર પહોંચ્યા ને ઓલા બાયુ ખરા, ઓલા માથા ભારે ભાઈ ધોકો લઈને પેલા ઓલું કરતા હતા, ઓલું ભોણ બહુ પડેલા ને ઉંદરે, તે બેસાડા ભોણ બૂરતા હતા. અને ભગત આવ્યા ને ઉધડા લેતા, એ કે આને કઈ ભાન છે કે સાધુ ભળે એટલે ઘર દેખાતું જ નથી, આ બૈરા છોકરાનું કઈ ખંભાળ રાખતા નથી, રાતના 11 વાગ્યા સુધી મંદિરે પીડ્યા રે. જે ભગત ને લીધા ને ભગત કે આજ ખાવાનું પૂછાય નહીં, કર વારો સડી જાય. તે હાથમાં એ સાંભેલો હતો ને એ હાથમાં રહીને કે લાવો લાવો, એ કે તમને ફાવશે નહીં, કે લાવો. અને એ મીંડા ઓલા ઉંદર ના ભોણ મીંડા બૂરવા માટે. અને એ જ વખતે સ્વામીના કૃપા અને આશીર્વાદથી એ ઓલું એમ કહેવાય છે ચરુ નીકળ્યો, તરત મંદિરે લાવ્યા. જોકે એ વાત બધા પ્રસિદ્ધ છે, મારે એ બાબત જવો પણ નથી, પણ કહેવાનો ભાવ કે એ વખતે પ્રગટ જયારે હોય ત્યારે જીવને હા પડતી નથી. તો વાલા ભક્તો બ્રહ્માનંદ સ્વામી એમ કહેવાય છે કે પેલા છોકરાને કીધું કે છોકરા કે તું મને પોંક આપીશ? તે છોકરાએ કીધું હું તમને પોંક આપો, તમે હું મને આપો એમ. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે તું જો મને પોંક આપતો તને અક્ષરધામ આપું. છોકરો કે એની ખાતરી હું. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કહેવાય પોતાની પછેડી ઊંચી કરીને ફાઇન દેખાડી હો. અને બ્રહ્માનંદ સ્વામી કે છોકરા તારો અંતકળ આવે ને ત્યારે ફાન યાદ કરજે, હું કે આ ફાન વાળા સાધુ ને મેં પોંક આપ્યો હતો, બસ એટલું યાદ કરજે, તારું કામ પૂરું થઈ જાય. અને ઇતિહાસ એમ બતાવે છોકરો મોટો થયો અને પછી જયારે એનો અંતકાળ આવ્યો ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી ની ફાઇન યાદ કરી એમ વિચારે છે કે મેં આ ફાઇન વાળા સાધુ ને પોંખ ખવડાવ્યો હતો. અને એ જ વખતે અક્ષરધામ નો ધણી ભગવાન સ્વામી નારાયણ જન્મ જન્મ ઋષિ મુનિઓ સાધના કરે જે ભગવાન ની ઝાંખી પણ ન થાય એ સર્વોપરી નારાયણ વિમાન લઈને એ ત્યાં પહોંચી ગયા. બોલો ને છોકરાને કહેશે દેખા બ્રહ્માનંદ સ્વામી. ને બ્રહ્માનંદ સ્વામી દેખાડ્યા ને ફાઇન દેખાડીને કહેશે એ તને કોલ યાદ છે કે આ સ્વામીએ તને કોલ આપ્યો તો એ. અને છોકરાને એ સ્મૃતિ પછી તો મોટો થઈ ગયો હશે, એ બાળની બાળ અવસ્થાની એને સ્મૃતિ થઈ અને એમ કહેવાય છે છોકરાને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં લઈ ગયા. એટલે કહેવાનું મહારાજ અહીંયા સંતોને કહે છે કે સંતો તમારા યોગમાં જે કોઈ આવશે, તમારી વાતને જે કોઈ માનશે, તમને જે કોઈ વસ્તુ પદાર્થ આપશે એને મારે અક્ષરધામ આપવું છે. આમ તમે વાતો કરજો, અમારો નિશ્ચય કરાવજો. માટે સંતો હવે અમારા જે જે નિયમ તમને આપ્યા છે એ નિયમમાં સારધાર ખબરદાર થઈને વર્તજો. તમે જ્યાં સુધી નિયમમાં રહીને ગામડે ફરશો ત્યાં સુધીની જવાબદારી અમારી અને વચનામૃત ભક્તજનો જેતલપુરની અંદર મહારાજ બોલ્યા છે. અમદાવાદ દેશમાં વચનામૃત છપાય છે જેતલપુરના, લગભગ ભૂલતો નહીં તો 5મું વચનામૃત છે. એ વચનામૃતમાં મહારાજે સંતોને કીધું કે હે સંતો, તમે જ્યાં સુધી અમારી બાંધેલી ધર્મ મર્યાદા અમે જે તમને નિયમ બાંધ્યા છીએ નિયમમાં રહેશો ને ત્યાં સુધી તમારા દ્વારા મારે કરોડો જીવનો ઉદ્ધાર કરવો હશે. શું મહારાજ બોલ્યા કે તમે જ્યાં સુધી ભલે તમારામાં કાંઈ ન હોય, તમારામાં કે જીવ બળ્યો ન હોય, પણ તમે અમે બાંધેલી મર્યાદામાં રહેશો, જીવ ભલે તમારો એકદમ અલ્પ છે, પણ તમારા થકી મહારાજ કે અમારે કરોડો જીવનો ઉદ્ધાર કરવો હશે અમારી બાંધેલી મર્યાદામાં રહેશો ત્યાં સુધી. અને સંતો તમે કદાચ ગમે એટલી સામર્થ્ય ને શક્તિ ને ગમે એવી સિદ્ધ દશાને પામ્યા હશો, પણ અમારી બાંધેલી મર્યાદાને જો લોપશો તો તમારો પણ મોક્ષ થવો એ અસંભવ છે.
શિવ મહારાજે કીધું, ગમે એટલે તમે સાધના કરીને સિદ્ધ દશાને પ્રાપ્ત કરી, કદાચ આ દેહના આવરણ તમારા ટળી જાય, ભાવ ટળી ગયા હોય, પણ અમારી બાંધેલી મર્યાદાને જો લોપીને તમે એક ડગલું પણ આગળ વધશો તો હે સંતો તમારો મોક્ષ થવો પણ અસંભવ છે. વાંચજો જેતલપુરનું વચન. અને બાકી તમારો જે અલ્પ, તમે ભલે બીજી કાંઈ સાધના ન કરી હોય, તમને બીજું કાંઈ ન આવડતું હોય, પણ વહાલા ભક્ત હે સંતો, તમે અમારી બાઉન્ડ્રી અમારી બાંધેલી મર્યાદામાં જો રહેશો તો તમારા દ્વારા અમારે કરોડો જીવના ઉદ્ધાર કરવાશે. અને ભક્તો વાત પણ એમ છે, બીજું કાંઈ ન આવડતું હોય અને અમારા સંતોને અનુભવ છે. જેતપુરમાં અમારે વાસુદેવ સ્વામી હતા, બહુ સેવા કરતા, બહુ બીજું બિચાર કાંઈ ન આવડે, આરતી ન આવડે, બોલો આરતી નો આવા હાવ ભોળા ભોલા સાધુ, બીજી કાંઈક જગતની વ્યવહારની કશી ખબર ન પડે, પણ સેવાનું તો એનું અંગ. મહારાજ બાંધેલી મર્યાદામાં રે, અમારા દાદા ગુરુની આજ્ઞા જેમ થાય એમ ક્રિયા કરે, એ વાસુદેવ સ્વામી એમ કહેવાય છે. સંતો વાત કરતા હોય છે કે કહેતા ધામમાં જાક, મને મહારાજ તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું, બોલો બીજી કાંઈ ખબર ન પડતી, બોલો બીજી કાંઈ નહીં, વિદવત્તા નહીં, ભણેલા નહીં, કાંઈ આવડે, એકડો ન આવડે, આરતી પૂરી ન આવડે, બીજું શું આવડે, બોલ. છતાં પણ એમ કહે કે હે સંતો, મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા, હું અક્ષરધામમાં જાઉં છું, બોલો. માટે વાલા ભક્તજનો, શ્રીજી મહારાજના વચનો એવા છે, અમારી બાંધેલી મર્યાદામાં રહેશો તો તમારા દ્વારા કરોડો જીવનો ઉદ્ધાર છે, અને આજ્ઞા જો લોપશો તો ગમે એ મહાસિદ્ધ દશાને પામેલા હશો, છતાં પણ તમારા થકી તો મોક્ષ થવાનો અશક્ય છે, પણ તમારો મોક્ષ થવો પણ અશક્ય છે. માટે હે સંતો, તમે અમે બાંધેલા જે નિયમ છે, અમે આપેલી જે આજ્ઞાઓ છે એમાં સારધાર વર્તજો, અને અમે જે તમને કીધું છે એ મુક્ષોને વર્તાવજો. અને પછી સંતોને મહારાજે આજ્ઞા કરી કે હવે જાઓ એમ. આ સાત પ્રશ્નો મહારાજને સંતોએ પૂછાતા, એ સાત પ્રશ્નોના ઉત્તર મહારાજે એમ યથાર્થ કેરાશે, અને સંતો બહુ રાજી થયા. મહારાજને આજ્ઞાને શિરોધાર્ય કરી અને એમ કહેવાય છે તૈયાર થયા છે, ખંભે જોળીઓ નાખી છે, જોળીમાં પૂજા ને પતર અને પહેરવા માટે ધોતિયા મહારાજે 11 વસ્ત્રને કીધા, એ જોળીઓ તૈયાર કરી અને સંતો મહારાજના છેલ્લા દર્શન કરી અને ગામડે જવા માટે તૈયાર થયા છે. પણ મહારાજના વિરહને સહન નહીં થવાથી આંખોમાં આહુડા આવી ગયા છે. મહારાજ બધા સંતોને ભેટા છે, સંતો તમે જેમ અમારા વિરહથી રડો છો એથી હજાર ગણો અમને તમારા વિરહનું દુઃખ છે, પણ સંતો આપણે જે કાર્ય કરવા માટે આવ્યા છે એ કાર્ય કર્યા વિના તો કેમ પાછું જવું. માટે સંતો તમારો, તમને જેટલો વિરહ અમારો છે એથી હજાર ગણો વિરહ અમને તમારો છે. અને ભક્તો વાત પણ એમ છે, જો ભક્તને ભગવાન વિના રહી ન શકાતું હોય તો ભગવાનને ભક્ત વિના રહેવાતું નથી. ગયો જ્યાં જ્યાં ભગવાન કહેશે સંત પધારે, જ્યાં જ્યાં ભગવાનના ભક્ત પધારે એની પાછળ પાછળ હું છું, એ મારા વિના રહીને. મહારાજે વચનામૃતમાં વાત કરી કે જે ભગવાનના ભક્ત કોઈ સંત હોય અને ભગવાન સંબંધી પંચ વિષયને કર્યા હોય અને ભગવાન આજ્ઞા કરે તે બુરાનપુર કે કાશી જાઓ, તો ભગવાનને આજ્ઞા પાળે તો ભગવાન સંબંધી પંચ વિષય કહેતા ભગવાનના દર્શન આંખે કરીને થાય, ભગવાનનો હાથે કરીને સ્પર્શ થાય, ભગવાનના પ્રસાદનો થાળ જમાય, એ પ્રસાદ લેવાય, એ બધા પંચ વિષય ભગવાન સંબંધી કર્યા હોય અને ભગવાન આજ્ઞા કરે તો જો આજ્ઞા પાળવા જાય તો ભગવાન સંબંધી પંચ વિષય છૂટી જાય, અને ભગવાનને આજ્ઞા ન પાળે ભગવાન સંબંધી પંચ વિષયને રાખવાના વાસ્તે તો ભગવાનને આજ્ઞા લોપાય, તો મહારાજ કે ત્યાં શું કરવું. ત્યારે વાલા ભક્તો મહારાજના એ પ્રશ્નના ઉત્તરમાં મહારાજનો ઉત્તર એ જ છે કે જ્યાં જ્યાં એવા જે ભગવાનના સંત જાય છે એની સાથે સાથે ભગવાન જાય છે, જ્યાં જ્યાં એનું વિચરણ હોય ત્યાં ત્યાં ભગવાન જાય છે. કેમ હે સંત ભમે તે આવશે આગળ આ મહિમા, કેડે ભમો રે સંત ના ભૂલે હું એ ના ભૂલું રે, જ્યાં જ્યાં સંતો ભમે એની પાછળ પાછળ હું ભમું છું. કે સંતો ન ભૂલે તો મહારાજ કે હું નથી ભૂલતો, એમ સંતોને મહારાજ કહે છે, સંતો તમારે જેટલો મારો વિયોગ એટલો અમારે પણ તમારો વિયોગ છે, માટે સંતો આપણે જે કાર્ય કરવા માટે આવ્યા છીએ એ કાર્ય કરવા માટે તમે જાઓ, એમાં અમારો સંપૂર્ણ રાજીપો છે, એમ મહારાજ કીધું છે. તો સંતો મહારાજની આજ્ઞાથી ગામડે ફરવા માટે નીકળે છે. મહારાજ જો કહેશે હે પછી મુક્તને આપ્યાગના તમે ફરો દેશ પ્રદેશ,
જેમ કે હું તેમ વર્તજો, રાખજો સાધુ નો વેશ.
હે સંતો, હું એ બધા મુક્તો ને મહારાજે આજ્ઞા આપી કે તમે દેશ પ્રદેશમાં ફરો, જેમ અમે કીધું એમ કરજો. હું
જેમ કહ્યું તેમ વર્તજો, રાખજો સાધુ નો વેશ. પછી મોને પરવર્યા, જેમ હાલા હુંડિયાના બાણ. ભારે વાણને ભારવા, સહુ સજ્જ થયા છે સુજાણ.
મહારાજને આજ્ઞા થતા એ 500 પરમહંસો એ નીકળી પડ્યા છે ગામડે ગામડે, એમ કહેવાય છે ભમી વળ્યા હો. જ્યાં જ્યાં મુમુક્ષ દેખાય ત્યાં જાય સંતો ભગવાનને સંભાળી અને ભગવાનની વાત કરે છે. હે ગુણાતીતાને સાંઈ વાતોમાં લખ્યું ને કે પહેલા તો મુમુક્ષો ભગવાનને સાધુને ખોળવા નીકળતા, પણ આ વખતનો સ્વામી કે અવતાર કંઈક એવો છે તે ભગવાનને સાધુ મુમુક્ષને ખોળવા નીકળ્યા. ક્યાં મુમુક્ષ છે? કયું બાળ ચરિત્રની વાત આવે છે કે મહારાજ જાંબુડાના વૃક્ષ ઉપર છપૈયામાં ઉપર ચડી અને નજર કરે છે ક્યાં મુમુક્ષ છે, એમ કયા પ્રદેશમાં કયા દેશમાં, કે ત્યાં હું જઈને મુમુક્ષનો ઉદ્ધાર કરું. અને એ સંતો એમ બતાવે કે મહારાજે જાંબુડાના વૃક્ષ ઉપર ચડી અને નજર કરતા કરતા એમ કહેવાય છે મહારાજની નજર આ કાઠિયાવાડ તરફ ઠરી. બોલો, મહારાજે વિચાર કર્યો કે મુમુક્ષો બધા કાઠિયાવાડમાં છે. અને હકીકત તમે જુઓ કાઠિયાવાડમાં છે ને, આ મુંબઈમાં હોય તોય ભલે, તો આખી તો કાઠિયાવાડ, સુરત હોય તો ભલે, ગમે એ પ્રદેશમાં હોય, દેશમાં કે વિદેશમાં જ્યાં હોય ત્યાં તમે હકીકત સામૂહિક દ્રષ્ટિ હો, જોકે બીજે ન હોય એવો કહેવાનો ભાવ નથી, પણ વધારે પ્રમાણમાં મુમુક્ષુઓનો ભક્તજનો વધારે યોગ ભગવાનને થયો હોય તો કાઠિયાવાડમાં થયો છે. તો વાલા ભક્તજનો, સંતો ગામડે ગામડે ફેર્યા છે, મુમુક્ષુઓને ગોતવા માટે નીકળ્યા છે. દેશ પ્રદેશ જ્યાં જાઓ ત્યાં ઘટે ત્યાં જાય છે, અને જ્યાં જ્યાં સંતો મળે છે મુમુક્ષુઓને ભગવાનની વાત કરે છે કે હે ભક્તજનો, આવો સરસ મનુષ્યનો દેહ મળ્યો છે, કાલ સવારે મરી જવાનું છે. હે અહીંયા કોઈ કાંઈ લાવ્યા નથી, કોઈ લઈ જવાના નથી. હે જ્યારે જેની ચીઠી ફાટશે ત્યારે અહીંથી હાલી નીકળવાનું છે. અહીંયા કોઈ નક્કી કરીને આવેલા કોઈના નક્કી કરેલા રહ્યા નથી. રાવણ જેવો રાવણ પણ એમ કહેવાય છે 14 ચોકડીનું રાજ્ય કરીને આખરે મર્યો છે. મોટા મોટા ધારીને બેઠા હતા, મરવું નથી. હે હિરણ્યકશિપુએ નક્કી કર્યું તું ગમે એમ થાય ને કોઈના પેચમાં ન આવું. બ્રહ્માજીને તપ કરીને રાજી કર્યા. બ્રહ્માજીને કે મને વરદાન આપો, હું આ લોકમાંથી મરું જ નહીં. બ્રહ્માજી કે ભાઈ સાહેબ, મરવાનું તો મારે માથે પણ છે, એ વરદાન તો હું કેમ આપું. બ્રહ્માંડની જયારે 100 વર્ષની આવરદા પૂરી થાય ત્યારે મારો દેહ પણ કાળના ભક્ષણમાં ગણાય જાય છે, તો હું તને એ વરદાન કેમ આપી શકું. એથી કઈ બીજું હોય તો મેઘ. અને ત્યારે એમ કહેવાય છે રાવણ કુંભ હિરણ્યકશિપુ બ્રહ્માજીને કહેશે તો એમ કામ કરો કે હું રાતે ન મરું, દિવસે ન મરું, લીલાથી ન મરું, હુકાથી ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. બ્રહ્માજી કે આવડું મોટું મને યાદ નહીં રહે, તું લિસ્ટ કરી દે. અને ત્યારે એમ કહેવાય હિરણ્યકશિપુએ લિસ્ટ કર્યું, આ બધા લખી, રાતે ન મરું, દિવસે ન મરું, ને હા લિસ્ટ લાંબુ કરીને બ્રહ્માજીને કે લ્યો. બ્રહ્માજીએ વાંચીને સાઈન કરી દીધી, જા આમાંથી તારો કોઈ જગ્યાએ કાળ નથી, આમાંથી કોઈ જગ્યાએ તને કોઈ મારી નહીં શકે. અને વાલા ભક્તજનો, છતાં પણ એ હિરણ્યકશિપુનું મોત આવ્યું છે કે નથી આવ્યું? આવ્યું છે. આ ભગવાને એવી રીત કાઢી, એવી બધી વાતને સાક્ષી રાખીને મહારાજે હિરણ્યકશિપુને માર્યો છે. કયો એટલે ભક્તો કહેવાનું કે એટલી બધી કલમો લખ્યા પછી પણ જો એ માણસ એ અસુર ભૂલ ખાઈ જતો હોય તો આપણી પાસે તો એમાંથી કઈ કલમ છે? કયો છે? કોઈ રાત્રિ દિવસની છે? કોઈ મનુષ્ય પશુની નથી હો. છતાં વાલા ભક્તજનો, ગુણાતીતાનંદ સ્વામી કે જ્યાંથી અચાનક ઉછાળા ભરવાના છે એના માટે જીવ રાત દિવસ દાખલો કરે છે. કયો એના માટે જ મથા કરે છે. માટે સંતો ગામડે ગામડે ફરીને ઉપદેશ આપે છે કે હે વાલા મુક્ષુ ભક્તો, અહીંથી ક્યારે હાલી નીકળવાનું છે એનું કોઈ નિર્ધાર નથી. મરી જવાનું છે નક્કી છે, એમ ક્યારે મરવાનું છે હે એ કોઈ નક્કી નથી. માટે એ વાલા ભક્તજનો, આ ધર્મ મર્યાદા બાંધેલી ભગવાનની પાળી અને તમે ભજન ભક્તિ કરો, એમ સંતો ગામડે ગામડે ઉપદેશ કરી ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપને સમજાવે છે. આ બાજુ મહારાજ ગઢપુરમાં રહેતા થકા વિચાર કરે છે કે સંતો તો ગામડે ગામડે ફેર્યા છે, પણ હવે મારું શું કર્તવ્ય, એ મારે શું કરવું. અને સહજ હોય ને, છોકરા જો બબે ત્રણ ત્રણ ચાર ચાર હજાર કમાવા માંડે તો પિતાને એમ થાય ને, છોકરા બબે ચાર ચાર હજાર કમાય છે તો મારે તો પાંચ સાત કમાવા જ જોઈએ, એમ ન થાય. એમ ભગવાનને વિચાર આવ્યો કે આ સંતો બધા ગામડે ફરી ફરી અને મુમુક્ષુનો ઉપદેશ આપી આપીને અમારા શરણે કરવા માંડ્યા, અમારું ભજન કરતા કરવા માંડ્યા, તો હવે અમારે પણ એવો કંઈક ઉપાય કરવો જોઈએ કે સંતો એક બે પાંચ પચીસ ને સમજાવે, અમારે એક સાથે હજારોને સમજાવવા જોઈએ, આ અમારું કર્તવ્ય છે. એમ જે વ્યક્તિ એવો એને નફો હોવો જોઈએ ને. હા, તો વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે હું શું કરું. એમ જેમ કોઈ નાનો માણસ હોય, પાંચ ઘંટી ચલાવનારો માણસ મહિને પચાસ હજાર કમાતો હોય, તો જે પાંચસો ઘંટી ચલાવતો હોય એને વિચાર થાય ને કે ઓલો મહિને પચાસ હજાર કમાય છે, મારે કમસે કમ પાંચ લાખ તો કમાવો જોઈએ ને, થાય ને વિચાર. એમ મહારાજ વિચાર કરે છે કે સંતો જો કેટલાયનો ઉદ્ધાર કરવા માંડ્યા હોય તો મારે પણ મારા પ્રમાણે ઉદ્ધાર કરવો જોઈએ. ત્યારે વાલા ભક્તો, મહારાજે વિચાર્યું, શું વિચાર્યું મહારાજ કે, પછી પોતે પ્રભુજીએ ઉર વિચાર્યો એમ, બહુ જીવા જેમાં ઉદ્ધારે મારે કરવું તરત તેમ, બંધાવું બહુ પેરે કરી સુંદર સદાવરત, જે જન જમે અનામતણો તે પામે પરમ ગતિ તર્ત. મહારાજ વિચાર કરે છે કે અમારા થકી એક સાથે હજારો જીવનો ઉદ્ધાર થાય એવું અમારે કરવું જોઈએ. અને પછી મહારાજે આ વિચાર મૂક્યો છે હરિભક્તોની આગળ કે હે ભક્તજનો, અમારે મોટા મોટા સદાવ્રતો ચલાવવા છે, જેને કરીને સાધુ સંતો યાત્રાળુ ગરીબો દુખી અનાથ કયો વૃદ્ધ જે કોઈ ભૂખા દુખ્યા એમાં આવશે જમશે, એને સંતો વાતો કરીને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવશે, એ બધા જીવને અમારે અક્ષરધામ આપવું છે. માટે ભક્તજનો, ગામડે ગામડે અમારે સદાવ્રતો બંધાવવા છે. હરિભક્તોએ મહારાજની આજ્ઞાને માથે ચડાવી છે, હરિભક્તોની સાથે સંતો જોડાણા છે. અને એમ કહેવાય છે બહુ બધી જગ્યાએ મહારાજે સદાવ્રતો બંધાવ્યા છે, કહેતા કે ખુલ્લા અન્નક્ષેત્રો મૂકાશે, જે કોઈ જીવ એમાં આવીને જમશે એને મહારાજ કે મારે અક્ષરધામ આપવું છે. તો એમ કહેવાય છે લોજ માંગરોળ અગોત્રાય માણાવદર મેઘપુર ધોરાજી સાંકળી ભાડેર જામવાળી નવેપુર ફરેણી જેતપુર સરદાર કોટડા ગરડા કારિયાણી મેથાણ જેતલપુર શ્રીનગર માણેકવાડ આ આદિ 20 જેટલા મહારાજે મોટા બધા ગામડાઓમાં સદાવ્રતો બંધાવ્યા. જે કોઈ એ સદાવ્રતમાં અન્ન જમશે એને મહારાજ કે મારે અક્ષરધામ આપવું છે. કયું કેટલી મહારાજની દયા, વિચાર તો કરો. અને હવે જોજો તમે ભક્તો, શેખ મુંદી વાત આને આરે છે, કઈ રીતે મુમુક્ષુઓ કઈ રીતે જીવાત્માઓ અમારા સંબંધમાં આવે ને અમારા ધામને પામે. કયો આજ વાત પુરુષોત્તમ પ્રકાશ પૂરું થશે ત્યાં સુધી એકનો એક મુદ્દો રહેશે, બસ બીજો કોઈ લક્ષ્ય જ નહીં, નહીં બીજા કોઈ ચરિત્ર કે નહીં બીજી કોઈ વાતો, બસ એક જ લક્ષ્ય, કેમ જીવ અમારા યોગમાં આવે, શેને કરીને એનો ઉદ્ધાર થાય, એ જ લક્ષ્યમાં મહારાજ ગામડે ગામડે સદાવ્રત બંધાવે છે. એમાં કે બંધાયા અનક્ષેત્ર જમે જન અનપવિત્ર. મહારાજ એન કેન પ્રતાપે પ્રતાપે પ્રકાશ કરીને મહારાજ કે જીવ કોઈ કોઈ મનુષ્ય અમારા સંબંધમાં આવી અને અન્ન જમે, જાજે હે તે જનાને જમાડે કરી વાત આનંદ પમાડે. મહારાજ બહુ ભાવથી જમાડે, પાછા દયાળુ કેટલા, પોતાનું ખવડાવવાનું જાતે બનાવવાનું જાતે પીરસવાનું અને એ પાછું ભાવથી, હા બહુ ભાવથી બહુ સ્નેહ ને હેતથી મહારાજ એને જમાડે છે. કયો કેટલા દયાળુ છે. એક મહારાજના મોટા મોટો ગુણ, હજારો અવતારો થયા પૃથ્વી ઉપર, પણ દયાની દ્રષ્ટિએ જોયો તો મહારાજના તોલે કોઈ અવતાર ન આવે. ભલે કદાચ દયાને ખાતરી કોઈ અવતાર આવ્યો હોય, દયા જ જેનું નિમિત્ત હોય, અને આ પૃથ્વી પર કોઈ અવતાર ધારણ કરીને જે કોઈ અવતાર આવ્યા હોય, પણ મહારાજની દ્રષ્ટિએ જયારે ભક્તો જોયો ત્યારે દયાની દ્રષ્ટિએ કોઈ અવતાર મહારાજની સમકક્ષ નથી. કયો આટલી દયા કોઈ અવતારોમાં કોઈ ભક્તે થઈ નથી, એટલી મહારાજ દયા દાખવી અને જનને પોતાની મહારાજ વાત કરી હેતથી જમાડી જીવાત્માને સુખિયા કરે છે. અને ઇતિહાસો ઘટ્યા છે સંપ્રદાયમાં, ઓ મહારાજ જો ને પંચાળા ગયેલા અને બહુ સરસ મજા, બહુ મોટો ઉત્સવ કર્યો, અને રાત્રે એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી બધાએ રાસોત્સવ ગોઠવ્યો, રાસોત્સવ અડધી રાત સુધી ધબધવાટી બોલાવી, મહારાજ થાકે જ નહીં, સંતોને કે બીજું પદ બોલો, બીજું પદ બોલો. સંતો મહારાજને કે મહારાજ હવે કંઠસ્થ હતા પદ એ બધા ખૂટ્યા, મહારાજ કે હજી ખવડા મગાવો ખવડા, એમ સંતોએ બધા ખવડા લખ્યા હોય ને પદના, એટલે એમ કહેવાય છે પ્રેમાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બધા ખવડા મગાવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે આજ બાપની બુદ્ધિ બગડી છે, આ હોવા નહીં દે કે, અને હવારે મોટો રંગોત્સવ કરવો છે, આજ રાતે બધા જો રમાડ્યા કરશે ને તો કોઈ હવારે રંગોત્સવમાં લાભ હરખી રીતે લઈ નહીં કે. બંધ કરવા બહુ મોટી કોશિશ કરી, બહુ બધા ઉપાયો અજમાવ્યા, પણ કોઈ ઉપાય ભગવાન બંધ કરે એવું લાગ્યું નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે ખવડા એટલે પુસ્તકો મગાવ્યા અને કીર્તનાવલીઓ મગાવી, અને પછી એમ કહેવાય છે કે જગદીશાનંદ સ્વામીને મહારાજે કામ હોપેલું, તમે તમારે કીર્તન બોલો, અમે બધા રાસ લઈએ. બ્રહ્માનંદ સ્વામી હળવેક દેખાને ત્યાં જઈને કહી આવ્યા, પેલી કડીને છેલી કડી, પેલી કડીને છેલી કડી, જવા જોઈએ કે ઘડીક વારમાં એક એક કીર્તનાવલી પૂરી. અને જગદીશાનંદ સ્વામી કે હારું સ્વામી એમ કરું, પેલી કડી ને છેલી કડી, પેલી કડી ને છેલી કડી, ઘડીક વાર માં તો આખી કીર્તનાવલી પાને પાના ઉથળ નાખ્યા, બધા કીર્તન પૂરા. મહારાજ ને કે મહારાજ હવે તો કીર્તનાવલી ના કીર્તન ખૂટ્યા. મહારાજ કે હોતા હશે હજી ક્યાં એક, આપણે તો આઠ નંદ સંતોષે કે આઠ કવિઓના પુસ્તકો છે, મગાવો બીજાના. બ્રહ્માનંદ સ્વામી કે આ બાપ હવે નહીં મૂકે. અને પછી સુરાખાચર ને એકાંત માં જઈને કે સુરાખાચર કઈક કરો, નહીતર આ બધાને આમનેમ થકવી દેશે, અને આ બધા આના મસ્તમાં બધા ખેલી રહ્યા છે, અને કોઈને રાતનો હોવાનો સંકલ્પ નહીં થાય, માટે આપણે બધા આયોજકો ધ્યાન રાખવું જોઈએ એમ. તો કે હું કરું, તો કે ઓલા ઝૂંપડા હળગાવો એકાદા ઝૂંપડાને, હું એટલે જોજો હમણાં ભંગાણ પડે. અને સુરાખાચર ગયા હો, આગળ જઈને એક કાંટાની ઘાઈ હળગાવીને કેલા દોડો દોડો, આગ લાગી તો રાસ ના બધા રસિયા હતા ને બધા દોડવા મીડ્યા. હું કોઈ કે મારો સામાન છે, કોઈ કે મારે પૂજા છે, કોઈ કે મારા ધોતિયા છે, હાલો હાલો એ કે રાસ ભંગ થયો. અને બધું મહારાજને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજને કે આ બધું માંડ બંધ કર્યું, હવે પાછું ચાલુ કરાવતા નહીં એમ. એટલે કહેવાનું મહારાજ ઉત્સવ કર્યો. પછી બીજા દિવસે મહારાજ એ ઝીણાભાઈને કે ઝીણાભાઈ તમારા ગામના બધાએ બહુ સેવા કરી, માટે આપણે બધાને રાજી કરવા છો. કેટલા કેટલા દેશાંતરથી ભક્તો સંતો આવેલા, એ બધાને બહુ બધા હાચવા છે, માટે એ જે રાજી થાય એ આપણે એમ રાજી કરવા છે, એ બધાને જમાડવા છે. ને ત્યારે ગામના બધા મોટેરાને બોલાવીને મહારાજે પૂછ્યું, બોલો તમે શું જમશો, એમ જે તમે માગો એ મોઢે એ આજ તમને જમાડવું છે. જલેબી કહો તો જલેબી, મોહનતાળ કહો તો મોહનતાળ, મોતિયા કહો તો મોતિયા, અરે મેશુભ કહો તો મેશુભ તમને જમાડવો છે, બોલો. પેલા ગામના બધા મોટેરા એ કે તમારો મેશુભ ફેશુભ કેવો હોય, કોને ભેળ્યો હોય કે. મહારાજ કે મેશુભને નથી ઓળખતા, અરે મેશુભ ખબર નહીં કેવો હોય, ત્યાં ભેળવી ન ગયો અમને. મહારાજ કે તો તમે કયો. મહારાજને કે તમારે જમાડવા જ હોય ને તો હેલણ ખવડાવો તો ખરા, કેવા. મહારાજની હેલણની ખબર નહીં. મહારાજ ઝીણાભાઈને પૂછે, ઝીણાભાઈ હેલણ એટલે હું. મહારાજને કે હા પાડીએ હેલણ તો હાવ હેલું, હું ચોખા બાફી નાખવાના ને માટા માટલાનો ઓલો હા ગોળ ઢીલો ગોળ રેડવાનો, પછી સૂટી ધારે ઘી પીરશો એટલે કામ પૂરું. મહારાજ કે તો બહુ સારું, હું ચાસણી લેવી નહીં, લોટ શેકવો નહીં, અને પાછો મેસુક તો બહુ મોંઘો ને, થયો તો થયો નહીતર થઈ જાય ચિગમ, અને કા થઈ જાય ઓલી જામી ઓલી ઉખડી, સમજા. પછી હથોડી લઈને દેહો ને તોય મેળ ન પડે. મહારાજ કે સાહસ કરવા કરતા આ બરોબર છે, આ પાડે દીધી ને શેલન બનાવીને બધાને જમાડ્યા. ટૂંકમાં મહારાજ જયારે એમ કહેવાય છે સાબળી નદી કિનારે જઈને જોયે છે, તો ઓલા વાઘરી લોકોને જોયા. મહારાજ દરબારો ને પૂછ્યું પેલા જમાડ્યા, અરે મહારાજ એને કઈ જમાડતા જમાડાતા છે, બધા પાપી છે કે માછ આ જો નદી માંથી માછલા પકડે છે. જંગલ માંથી સસલા પકડે છે, ગોયરા પકડે, એ બધાને મારી મારીને ખાનારા માંસ ભોગી છે, એને આ પ્રસાદ ન હોય મહારાજ કે નહીં, બધાને જમાડવા છે. અને એ વખતે મહારાજે એ બધાને શેલણ જમાડ્યું, ને એમ કહેવાય છે એ ત્યાંના વાઘરી લોકોને મહારાજે શેલણ પીરસ્યું છે. પણ એટલા જ ભાવથી હો, કોઈ ભગવાનના ખરેખરા એકાંતિક ભક્તને જે ભાવથી મહારાજ પીરસે, એ જ ભાવથી મહારાજ એ વાઘરીને એ શેલણ પીરસે છે. અને એ શેલણ પીરસતી મૂર્તિ વાઘરીના એક વૃદ્ધ વાઘરીના મનમાં વસી ગઈ. અને અંત કાળે એમ કહેવાય છે શેલણ યાદ આવ્યું, અને શેલણ યાદ આવ્યું ત્યારે છોકરાને કહે છે, છોકરાઓ આજ મારે શેલણ ખાવાની ઈચ્છા છે. ઓલા આપણા જે ઝીણાભાઈ ખરા ને દરબાર, એ ઝીણાભાઈ નો ભગવાન એકે આવેલો ને એને જે શેલણ મને ખવડાવ્યું હતું એવું મારે શેલણ ખાવું છે. છોકરાઓ એના બાપને કહે છે, બાપ આજ દિવસ સુધી હજી કોઈથી ઘરમાં ચોખાનો દાણો જોયો નથી, અને તમે શેલણની મોટી મોટી વાતો કરો છો, રેવા જો, આ તો હુકા રોટલા છે, જ્યારે ના ખાવા હોય તો મળશે, નહીતર સાના મના પીડાર્યો ખાટલામાં. અને ત્યારે એમ કહેવાય છે વાઘરીના હૃદયમાં એમ થયું, કહો આજ મારી અંત અવસ્થા છે, આજ મારો શેલો જ દસકો છે, શેલો પ્રાણ જ્યારે હું લઈ રહ્યો છું ત્યારે આ છોકરાઓ મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરતા નથી. કોર્ટનો પણ એવો નિયમ છે, જ્યારે કોઈને ફાંસી થાય ને ત્યારે એનો શેલો સંકલ્પ પૂરો કરે છે. એક કોર્ટના એક નિર્દય માણસો મારવા તૈયાર થયેલા હોય ને શેલો સંકલ્પ પૂરા કરતા હોય તો આજ હું જેને માટે જિંદગી ખપાવીને બેઠો છું, જેના માટે રાત દિવસ પાપ કર્યા છે, જેના માટે ટાઢ ને તડકો સહન કર્યા છે, એ આજ છોકરાએ મને આ શેલણમાં ના પાડી દીધી. આના કરતા તો ધન્ય સેવલા છોકલા વાળાને, ધન્ય સેવલા ઝીણાભાઈના ભગવાનને, કોઈ મારી સાથે સ્નેહ નહીં, કોઈ મારી સાથે સંબંધ નહીં, હું એનો ભગત નહીં, છતાં મને કેટલા ભાવથી શેલણ પીરસ્યું છે. એ શેલણ કેવું સરસ, હે ભગવાન તું આના કરતા કેટલો સરસ એમ. અને એ વખતે એમ કહેવાય છે એનો દેહ પીડ્યો છે, અને અંતે આ મતિ સાવ ગતિ, એ મતિ અનુસાર, એ શ્રુતિ અનુસાર અંતકાળે ભગવાન સ્વામિનારાયણ હાથમાં એ શેલણ ભરેલો કટોરો છે, અને એ વૃદ્ધ એમ કહેવાય છે વાઘરીના ખાટલા પાસે આવીને ઉભા રહ્યા, અને એમ કહેવાય છે કાંડુ જાળીને વાઘરીને કહે છે, લેભાય આ શેલણ. અને આંખમાં પ્રાણ હતો, આંખ ખોલી ને એમ કહેવાય છે શેલણનો ભરેલો કટોરો હાથમાં છે, ભગવાન સ્વામિનારાયણ માથે છોગલા વાળી પાગ ધારણ કરેલી છે, કંઠમાં વૈજયંતી માળા ધારણ કરી, કાનમાં કુંડળ, એવું સુંદર સ્વહામનું સ્વરૂપ જોતા વેત એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં હોમાઈ ગઈ. વૃત્તિ ભગવાનમય થઈને ભગવાનને કહે છે કે હું તમારો ભગત નહીં, તમે મને કેમ તેડવા આવ્યા, આ શેલણ કેમ દેવા આવ્યા. ત્યારે મહારાજ કે અંત કાળે અમને યાદ કરે ને, એ મહારાજ કે અમારો કોલ છે. પ્રથમનું ત્રીજું વચનામૃત મહારાજ બતાવે, એ મોટા મોટા ઉત્સવ સમય કરાવીએ છીએ એનું મહારાજ કે કોઈ જો કારણ હોય તો બસ આજ પાપીઓ જીવ આવશે, અને એમાં કોઈ વસ્તુ પદાર્થ, કોઈ સંત બ્રહ્મચારી ગ્રહસ્થ હરિભક્ત યાદ આવી જશે, એને યોગે કરીને અમારી મૂર્તિ યાદ આવશે, અને જેને કારણે મહારાજ કે અંતે ભગવાન યાદ આવે છે એની મોટી પદવીને એ પામશે. તો એ ન્યાય મહારાજ એમ કહેવાય છે કે વાઘરીને દર્શન દઈ અને જમાડી, અને એ વાઘરીને એમ કહે છે બોલ અક્ષરધામમાં આવું છે. ત્યારે વાઘરી એમ કહેવાય છે હાથ જોડીને કહે છે, પ્રભુ હવે બીજે ક્યાં જાઉં, હવે આ દુનિયામાં મારું કોણ છે, મેં જેને મારા માન્યા હતા એણે આજ મને ઠોકર મારી દીધી છે, મેં જેના માટે કર્યું છે એ તમામે આજ ઠોકર મારી છે, આજ મારે તમ વિના કોણ છે, માટે આપ જ્યાં હોય ત્યાં મને લઈ જાઓ. અને એ વખતે એમ કહેવાય છે સંપ્રદાયનો ઇતિહાસ બતાવે કે વાઘરીને ભગવાન સ્વામીને અક્ષરધામમાં લઈ ગયા છે. કહેવાનો ભાવ ભક્તજનો એ છે કે ભગવાન સ્વામીને ભાવથી બધાને જમાડે છે. શું કામ? એકાદાય જીવને જો અંતકાળે આવી રીતે અમારી મૂર્તિની સ્મૃતિ આવશે તો એ જીવ અમારા ધામને પામશે. એ સિદ્ધાંત, એ ન્યાય ભગવાન સ્વામિનારાયણ ખુદ પોતે એ સદાવ્રતો બંધાવીને પોતે જમાડે છે. અવળા હાલતા હોય તોય ભલે, ને હવળા હાલતા હોય તોય ભલે, હેરાન કરતા હોય તોય ભલે, ને ગાળો ભાણતા હોય તોય ભલે, ભગવાન દયાને ખાતર તમામ જીવને જમાડી જમાડી પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી, અને ગમે તે ભોગે આજ નહીં તો 5-25 દિવસ કેડે કદાચ મરતા સમયે જો યાદ કરશે ને તો મહારાજ વિચાર કરે છે અમારા કાર્યમાં એને અમને સહાય કરી એમ અમે માનશું. એમ હજારો જીવને અક્ષરધામમાં લઈ જવાશે એ નાતે અમારા કાર્યમાં એ સહાય કરી એમ અમે માની અને અક્ષરધામ આપશું. તો વાલા ભક્તજનો, અહીંયા મહારાજ સદાવર્તો ગામડે ગામડે મહારાજ પ્રવર્તાવી અને ખૂબ ખૂબ બધા હરિભક્તોને પ્રેરણા કરીને એમ કહેવાય છે કે આમાં કંઈક સેવા કરો, હરિભક્તો ની સેવા મહારાજ ખુદ એમ કહેવાય છે ગ્રહણ કરે. જો ને એક વખત મહારાજ કચ્છ ભૂમિમાં બેઠા હતા, કચ્છની ભૂમિમાં, અને એમ કહેવાય છે પર્વતભાઈ મહારાજ પાસે આવ્યા, લગભગ 150 હરિભક્તો નો સંઘ લઈને. પર્વતભાઈ મહારાજ ના દર્શન કરી દંડવત કરીને પગે લાગ્યા. મહારાજ કે આવો આવો પર્વતભાઈ, કેટલાક ભક્તો આવ્યા. મહારાજ ને કે મહારાજ 150 જેટલા ભક્તો આવ્યા છે. મહારાજ કે બહુ સારું કર્યું, લો આવ્યા, આજ તમારે જરૂર હતી સેવાની બીજી ત્રીજી. મહારાજ ને કે મહારાજ હું થોડાક દી સત્સંગ કરીને મારા પછી બધાને જવું છે એમ, થોડાક દી રહ્યા સત્સંગ કર્યો. પછી મહારાજ ને પર્વતભાઈ કહે છે કે મહારાજ કઈ ઈચ્છા હોય તો કહેજો એમ, હું કઈ માગવું હોય તો માગજો, કઈ જરૂર પડે તો મહારાજ આજ્ઞા કરજો. મહારાજ હસવા ખાતર બ્રહ્મા પર્વતભાઈ ને કહે છે, પર્વતભાઈ તો કે હા મહારાજ, અનંત કોટી બ્રહ્માંડો અમારા છે. શું કહેશ મહારાજ? અનંત કોટી બ્રહ્માંડો અમારા છે, એમાંથી બહાર કઈ તમારું હોય એ આપો. પર્વતભાઈ મહારાજ ને હાથ જોડીને કહેશે, મહારાજ ભૂલ થઈ ગઈ, મહારાજ ને કીધું ને કે મહારાજ કઈ જરૂર હોય તો કહેજો એમ. ત્યારે મહારાજ કીધું, અનંત કોટી બ્રહ્માંડો અમારા છે, એનાથી બહાર કઈ તમારું હોય તો આપજો. પર્વતભાઈ મહારાજ ને કહે, નહીં મહારાજ, બધું તમારું જ છે, પણ આ તો ખાલી ખાલી કહું છું, એક તમે રીઝવાને વાસ્તે. ત્યારે મહારાજ કીધું, તો હવે કહેતા જ હો ને તો પછી આ સદાવ્રતોમાં દાણા ખૂટ્યા છે, તો દાણાની જરૂર છે, એની સેવા કરો લ્યો. અને એમ કહેવાય છે મહારાજ ને પર્વતભાઈ ની તો વાત જ જુદી છે ને, એને કોણ નથી ઓળખતા સંપ્રદાયમાં. ભગવાન સ્વામિનારાયણના સર્વશ્રેષ્ઠ ભક્તમાં જેની ગણના થયેલી છે. ભગવાન સ્વામિનારાયણ એકવાર જોની સભામાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આજ આપણા સંપ્રદાયમાં સર્વશ્રેષ્ઠ હરિભક્તમાં કોઈ હોય તો એ કોણ હશે? અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ પહેલા નંબરે દાદા ખાચરનું નામ આપ્યું કે મહારાજ, સર્વશ્રેષ્ઠ ભક્તમની ગણનામાં તો પહેલા પાને તો દાદા ખાચરનું નામ આવે. મહારાજ બહુ રાજી થયા, નહીં સ્વામી તમારી નજર પહોંચી એમ. પણ એ વખતે અલૈયા ખાચર બાજુમાં બેઠા હતા, એને હળવાટ થયો એ કે દાદો તે કે બે બાયડી કરીને બેઠો છે. હું તો ભગવાનને વચને બ્રહ્મચર્ય પાળું છું, દાદો શ્રેષ્ઠ, પણ તોય વાતને હમાવી લીધી, ઠીક છે, ભગવાનને અર્થે એને બધું સમર્પણ કરી દીધું, એટલે કદાચ મુક્તાનંદ સ્વામી એ ભાવથી એને શ્રેષ્ઠ કીધું. બાકી શ્રેષ્ઠ હું જ હોઉં, પણ એ ભાવથી એમ દાદો ખાચર સંતોને રાખે છે, ભક્તોને હાચવે છે, મહારાજને હાચવે છે, એ ભાવથી દાદા ખાચરનો પહેલો નંબર હશે, બાકી બીજો ક્રમ તો મારો જ હોય એમ. અને ત્યારે મહારાજ તો જાણતા જ હોય, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી કયો હું નો જાણે. મહારાજ જાણતા હતા ને મહારાજે ફરી વાર પૂછ્યું કે સ્વામી તો હવે બીજા ક્રમે કોણ આવે? ત્યારે બીજા ક્રમે વાલા ભક્તજનો મુક્તાનંદ સ્વામી કોનું નામ આપ્યું? આ પર્વતભાઈ નું નામ આપ્યું. મહારાજ આ સત્સંગમાં જો બીજા ક્રમમાં કોઈ હરિભક્ત ગણાય તો મારી દ્રષ્ટિએ પર્વતભાઈ છે. આમ કીધું ત્યાં તો એમ કહેવાય છે અલૈયા ખાચર ની એમ કહેવાય છે એમ છમ છમી ગયો. હા, એમ કહેવાય છે તલવાર ની મૂઠ ઉપર હાથ વયો ને તલવાર અડધી બહાર આવી મ્યાન માંથી. અર એ કે મુક્તાન હું સમજે છે એમ બોલ. વચન વચન મહારાજે નોંધ લીધી. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સંતનું પણ શસ્ત્ર કરીને માથું ઉડાડી દે આવો દ્રોહ કરે. અને એ વખતે મહારાજ તો પ્રસંગને સમજે ને. મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી તમારી આમાં દ્રષ્ટિ ન પડી હો, હા તમે આ અલૈયા ખાચર ને ન જોયા? અલૈયા ખાચર જેવા ભગત સંપ્રદાયમાં તમને કોઈ, હા એ તમને કોણ દેખાશે એમ? જો તો ખરા એ કે અમારી આજ્ઞા અમને રાજી કરવા માટે બ્રહ્મચર્ય પાળે છે. જે દેવતાઓ બ્રહ્મચર્ય પાળી શકતા નથી એવું બ્રહ્મચર્ય અલયો ખાચર પાળે છે. ત્યાં તો તલવાર મેન થઈ ગયો. એટલે કહેવાનું કે બીજા ક્રમમાં મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિએ નહીં પણ ભગવાન સ્વામીની દ્રષ્ટિએ પર્વતભાઈ જ હતા. પણ મહારાજે અલિયા ખાચરને રાજી રાખવાના વાસ્તે, એના ક્રોધને ક્ષમાવાના વાસ્તે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમારી નજર ન પડી. તો એવા પર્વતભાઈ મહારાજને કહેશે કે મહારાજ હમણાં સદાવ્રતોમાં દાણા મોકલું. અને ઇતિહાસ અને આપણા ચરિત્રોની અંદર ભક્તજનો સાંભળ્યું છે કે પર્વતભાઈએ એમ કહેવાય છે 18 ગાડા ભરીને દાણા જે કઈ હતા ઘરમાંથી બધા કોઠીઓ ખાલી કરાવી ગાડા ભરીને મહારાજે જ્યાં કીધા ત્યાં દાણા મોકલી દીધા છે. મહારાજ ને ખબર પડી, મહારાજે સમાચાર મોકલા પર્વતભાઈ ને બોલાવીને કહેશે, પર્વતભાઈ આ બધા દાણા મોકલી દીધા એવું સાંભળ્યું છે? તો કે હા મહારાજ. મહારાજ કે છોકરાઓ માટે રાખ્યા નહીં તો હું બોલ્યા? મહારાજ ને કે મહારાજ, કણબી ના છોકરા અને કુકડા ના બચ્ચા એને કઈ જરૂર પડે નહી, એ તો ઉકડા માંથી જ વીણી ખાય. બોલો, એવો જવાબ આપ્યો. તો એવા પર્વતભાઈ આદિક ભક્તોને મહારાજ પોતે આજ્ઞા કરી અને સદાવ્રતોમાં દાણા દેવડાવી દેવડાવી મહારાજ આ જીવાત્માઓના ઉદ્ધારને વાસ્તે સદાવ્રતો ચલાવી રહ્યા છે. પણ આખી નિષ્કુળાને સંયમ બતાવે છે કે મહારાજને એમાં પણ મન ન માન્યું. એમ સદાવ્રતો અપાય એમાં કેટલાક જીવ આવશે એમ. હા, એ જે જે ગામમાં સદાવ્રતો બાંધાશે એ ગ્રામમાં ગામમાં જે કોઈ આવે એ બધાનો ઉદ્ધાર થાય, પણ બીજાનું શું એમ. એમ ભગવાને વિચાર કર્યો છે કે માળો આમ તો હજી નહીં ચાલે એમ, આટલે જીવે તો આ કરોડો મનવારો નહીં ભરાય. આપણો જે ધારેલો ટાર્ગેટ છે એ પ્રમાણે હજી થતું નથી. ત્યારે વાલા ભક્તજનો, મહારાજે બીજો સંકલ્પ કર્યો કે હવે મોટા મોટા જગન કરીએ. અને જગનની વાત આવે તરત આપણને ડભાણનો યજ્ઞ યાદ આવે, જેતલપુરનો યજ્ઞ યાદ આવે, હે અમદાવાદની 84 યાદ આવે. એવા મોટા મોટા જગન કર્યા છે કે આજ દિવસ સુધી હજી એવા યજ્ઞ કોઈ કરી શક્યા નથી. ન ભૂતો ન ભવિષ્યતિ, ભૂતકાળમાં કોઈ એવા યજ્ઞ કરી શક્યા નથી ને ભવિષ્યમાં એવા યજ્ઞ કોઈ કરવા સમર્થ કે સક્ષમ નથી. એવા મોટા જબરજસ્ત યજ્ઞ મહારાજે આદર્યા છે. અને મહારાજનું પણ કેવું પાસું, મહારાજ એક ગામમાં ગયા સમજા, મહારાજે ત્યાંના બ્રાહ્મણો બધાને બોલાવીને મહારાજ કહે છે આની 84 કરવી છે, કેમ કરશું. પેલા બધા બ્રાહ્મણો કે 84 કરવી હોય તો અમે તો તૈયાર જ છીએ, હો અમને તો લાડવા મળે એટલે અમારે તો ભયો ભયો, અમે તો લાડવા ગોતીએ, અમારે બીજી કઈ જરૂર નહીં. પણ મહારાજ કે આ અમારા માટે આ પ્રદેશ અજાણ્યો છે, સીધા સામગ્રીની અમે વ્યવસ્થા કરીએ પણ કોઈ બળતણની વ્યવસ્થા કરતા હોય તો. ગામના બધા મિસ્ત્રીઓ આવ્યા, બોલા મિસ્ત્રી કહે સુતાર મિસ્ત્રી ભાઈઓ, મહારાજ ને કહે સ્વામિનારાયણ તમે જો યજ્ઞ કરાવતા હો અને 84 કરાવતા હો ને તો જેટલું જોઈએ એટલું બળતણ અમે પૂરું પાડીએ. અને મહારાજ કે એમ, તો કે હા તમારો એક તાગાત હોય એવડો તમે આરામ કરો. મહારાજ ને કહે છે કોણ, આ બધા સુથાર ભાઈઓ, તમારી તાકાત હોય એવડો મોટો આપણે સદાવ્રત યજ્ઞ જે કઈ કરવો એ કરો, જેટલું બળતણ જોઈએ બધું અમારા તરફથી. અને મહારાજ ને કોઈ એમ કહે પછી મહારાજ ઓછા ઉતરે કયો. આપણને કોઈ કીધું હોય કે તમારે જેટલા રૂપિયા જોતા હોય એટલા લઈ જાઓ આ ખજાના માંથી, પછી આપણે ઓછા ઉતરીએ કયો ખરા.